તારીખ 7/2/1997 થી તારીખ 9/2/1997 સુધી પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા સળંગ નંબર 87 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા હમિંગ છે.
મંડપ હોય ને એ ઘાસ નો બનાવ્યો, બાટલો એક ફાટ્યો, માણસો બધા બળીને હાવ કોલસર થઈ ગયો. કોઈ છે અહિયાં ચરણ કે કોઈ કોઈને બચાવવાનું કેવી રીતે મર્યા છે? મને જન્મ તો આવી ગયા પણ પરિભ્રમણ ના પાછા પ્રવાહમાં રહીએ છીએ, એટલે આમાં કોઈ ઓલું નથી. આત્મા કલ્યાણ નો જે તપ છે આ એક જ ઓલી છે મનમાં એમ છે. એટલું આ ડેન્જર બધી પરિસ્થિતિ છે. એક સમયમાં ક્યારે હું થઈ જાય ખબર છે. શરીર તરફ નું જે ટાઈમ દેવો પડે એના બધું છે ને નથી કરો મેં તો આત્મા માટે જ આખું જીવન હતું એના બદલે હવે તો પાવ વાગણું નથી. કેમ જલ્દી કરવી છે એમ સવારે મોઢું ને દાંતણ કરતો હતો ને ત્યારે ઘરે દાંતણ કરતો હતો ને ત્યારે એવી રીતે ગામમાં કરવા તો આમ નામ ટાઈમ જાય છે. શરીરને દુર્યોગ કરવો સવાર જ્ઞાન સેવા કરતો શાંતિ જોઈએ છે એકદમ ભાવ શાંતિ.
પરિણામ બગડતા નથી,
બગડવાનું થાય ને તરત આમ ઓલું આપણી આજ્ઞા યાદ આવી જાય છે ને કે પરિણામ વેગ ના ન વહવા દેવા, એટલે તરત છે ને બ્રેક મારી દઈએ અથવા તો એમ કઈ રીતે મારે આ તો આમ તો વધશે મારું ઓલું એવું નથી બગડે પણ એક ઠેકાણે બગડે છે. જેમ કે આ ઘરેથી તબિયત બહુ ખરાબ છે ને એટલે એને એમ કે જલ્દી એનું કઈ લઈ જઈએ બાર ગામ ને હરખું કરાવી લે એમ થોડુંક મનમાં રહે છે. પછી ટાઈમ કદાચ ઓલા વેકેશન માં છે ને ડોક્ટરો રહીએ જાય બાર ગામ એ ત્યારે એમ પ્રશ્ન આવ્યો કે એમ કેમ નથી થતું કે થવાનું થશે ત્યારે પછી એક સ્લીપ થઈ ગયો સાંજે હાડા પાસે આવીને વાત કરવા મળે ને ક્યારે જવાનું વિચારો છો તો આઈસીયુ ના વાત ને લઈ લો પૂછી લો
જયારે અનુકૂળતા હોય જાવ.
મને ત્યાર પછી મારે તો થવાનું છે થશે. મેં કીધું આ પછી કેમ મારા પરિણામ આગળ સ્પીડમાં ઉપડવાનું છે પર તરફ પછી મેં બ્રેક વાગી દે કર છતાંય તે મને અવળું થયું કે આ ખોટું થયું.
वैसे खाने के टाइम याद आता है कि प्रयोग करना चाहिए, पर कुछ मेरे मन पसंद खाना बनता है तब तो मन नहीं होता प्रयोग करने का. तो उसको तभी क्या करने का जब मन नहीं होता प्रयोग करने का?
उस वक्त याद आता है?
याद तो आता है पर ओवरटेक हो जाता है. याद आता है पर ऐसा लगता है कि नहीं अभी अभी नहीं करना.
मजा ले लेना है. मजा ले लेना है. तो वो मजा लेने में परिभ्रमण नहीं दिखता है. इसलिए उसमें अपने को नुकसान होता है. दर्शन में बढ़ता है, दर्शन में बढ़ने से परिभ्रमण बढ़ता है. वो बात ख्याल में रखना है. फिर आइंदा देखो कल से. ठीक है. किसका फोटो आएगा? किसका आएगा? आत्मा का आएगा. तो फिर तुम कौन है? तो સંયોગો નબળા હોય એને તો સંયોગોની ચિંતા થાય, પણ સંયોગો નબળા ન હોય એની સંયોગોની ચિંતા રહી છે. એમાં શું છે? આત્મકાર્ય જલ્દી કરી લેવું છે. સંભાળવા વાળા સંભાળતા હોય ત્યારે તો જલ્દી એમ નહી લેવું કે મારે હું મારા માથે કઈ પડી નથી આ કામ ની જવાબદારી, હું તો મારું કામ કરી લો. કામ છે લેબોરિયસ વર્ક જેવું માથે લેવું, લેબર વર્ક માથે લેવું, લેબર કરી લેવી મજૂર થઈને. અને બીજું આપણું જે અંદર ચિંતન કરવું એ અંદરના પરિણામ તૂટે નહીં, છૂટે માન પોષણ ક્યાં હૈ તો માન મેં તકલીફ હોતી હૈ મોનિટર હોય તો મોનિટર કા માન ચડ ગયા. મેં મોનિટર જે સબ આતા હૈ આયા નહીં, ઇસલિયે એસા હુઆ માન કે કારણ સે હુઆ. તો કલ તો માન કી ચર્ચા હુઈ થી કે મેં નીચ પદ મેં ઉચ્ચ પદ ક્યો માનું. મામૂલી બાત આયે તો નહી આને આપણે ભૂલ સ્વીકાર કરો નમ્રતા. એક તો આપણે કોઈ સમ આયા નહી, દૂસરા મોનિટર હા વો બાત કેસે લગે. તો મોનિટર મેં હૈ નહીં હમ તો હમકો નહીં આતા હૈ તો નહીં આતા હૈ સ્વીકાર કરતે.
પ્રયાસ ચાલતો હતો એ કામ કર્યા વગર શાંતિ બેઠા હોય તે વખતે એકત્વ પણ થઈ જશે ને એ પ્રયાસ તે વખતે સ્ટોપ થઈ જશે ને પછી મૂંઝવણ થાય છે. આ એકત્વ પણ મને કેટલો અપરાધ મારા થઈ રહ્યો છે, મારી પાસે પરિભ્રમણ વધી રહ્યું છે એ ભાન તે વખતે ને પછીથી મને એકદમ થાય છે.
સુવિચારણા તો મનથી કરવાની છે, પછી ક્યાં તકલીફ પડે છે એ સમજાતું નથી મને. પછી તકલીફ પડવી જ ન જોઈએ. લેબર વર્ક વાળાને તો સારામાં સારી સુવિચારણા ચાલે, મેન્ટલ વર્ક વાળાને કરી શકે છે તો લેબર વર્ક વાળા તો કરી જ શકે ને, એને તો મન દેવાનું જ નથી જાજુ. શરીરમાં આત્મબુદ્ધિ બહુ તીવ્ર છે એટલે ગડબડ થાય છે.
वो सबको बता रहे थे कि जीवन में बनके कुछ महान होना चाहिए. तो उनने बोला कि कैसे बनते हैं महान, तो उनने ऐसे बताया कि अच्छे पढ़ाई करने से. तो उनने मेरा एग्जाम्पल दिया तो मुझे बहुत अच्छा लगने लगा. तो तभी मुझे याद आया कि कल भाई सी ने मेरे को बोला था
चढ़ जाता है
कि महान कैसे होता है. तो तभी मैं ऐसे सोचा कि मैं तो भगवान हूँ, फिर मैं को ये सिर्फ इतना थोड़ा फर्स्ट रैंक आ गया उसमें क्या हो गया.
ठीक है,
तो भाई जी तभी मान एकदम टॉप तो नहीं हो गया, थोड़ा थोड़ा है.
तब अब ट्राई चालू रखो ना, ट्राई चालू रखो. અસત્સંગ અને અસત પ્રસંગ નો બળ ઘટે છે અને ત્યારે સમજણ નું બળ સત્સંગ થી વધે છે. બાહ્ય ઉપાય તો આટલો છે. પછી સત્સંગ ની અંદર પહેલા કેવા પરિણામ થવા જોઈએ, પછી કેવા થવા જોઈએ, પછી કેવા થવા જોઈએ, એની જે વ્યવસ્થા છે સ્ટેજ વાઇઝ, એ પ્રમાણે પોતે કામ કરવાનું શરૂ કરવું જોઈએ. તો ઉતરો ઉતર એક પછી એક સ્ટેજ આવતા જાય, પોતે મોક્ષની ભૂમિકામાં આગળ વધતો જાય અને જ્ઞાન દશામાં આવે તો મોક્ષ માર્ગમાં આવે છે. પૂર્વ તૈયારી કરવાનો પ્રયોગ ની પૂર્વ તૈયારી કરવાનો અભિપ્રાય પહેલેથી હોવો જોઈએ. આપણે ચાલતા હોઈએ અને 5-10 ફૂટ આગળ ખાડો દેખાય તો તરીને ચાલીએ કે નહીં, એમ પ્રતિકૂળતાનો કે અશાતાનો ઉદય આવવાનો ખબર પડી તો એની કંઈક તૈયારી કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ? તૈયારી શું કરો છો, કઈ કરો છો? મારે તો મારું કામ કરવું છે, એમ કઈક તો હોવું જોઈએ ને. ઉદય ચાલે છે એમાં નેત્ર જોડાઈ જવા છે, જેમ તમે કહ્યું કે મને તાવ આવે છે, મને તાવ આવ્યો, મને તાવ આવ્યો, એમ થયા કરે છે. જો કઈ તૈયારી ન કરો તો એ જ હાલત થાય. જે બધાને થાય છે સામાન્ય પણ એવી થઈ જાય. પરિણામની અંદર અભિપ્રાયની થોડીક તૈયારી કરવી જોઈએ. અત્યારે તો માનસિક જ થાય પણ અભિપ્રાયની દ્રષ્ટિએ થોડી તૈયારી કરવી જોઈએ. મને મારામાં શું આવ્યું? તાવ આવ્યો તો મારામાં આવ્યો, જ્ઞાન ને ટેમ્પરેચર આવ્યું કે શરીર ને આવ્યું? જ્ઞાન ની સત્તામાં તાવ છે, બુખાર જ્ઞાન ની સત્તામાં છે, આત્મા ની સત્તામાં છે કે શરીર ના અસ્તિત્વમાં છે? એમ આપણે જે સમજ્યા છીએ કે જડ અને ચૈતન્ય જુદા જુદા છે, તો એ સમજણને લાગુ કરવા માટે તો આ ઉદય આવે છે, એ સિવાય બીજે ક્યાં લાગુ કરશો?
અસાધ્ય રોગ જૈસા હો જાય જિસકા કોઈ ટ્રીટમેન્ટ લેના હી પડે ये तो दे छूट जाए तो वहां तो परिणाम बहुत खिंच जाएंगे। अभी मंद रूप से उदय चल रहा है, इसके लिए शायद इस प्रकार से वर्तन करने का एक प्रयत्न चलता है, और अगर कोई तीव्र रूप से शरीर पर छता है तो वहां पर परिणाम गिर जाएंगे, ऐसा ख्याल में आता है।
उदय मंद हो के तीव्र हो, प्रयास तो थोड़ा जी है, एने सामने प्रयास तो थोड़ा जी है। હું જ્ઞાનમય તત્વ છું, જ્ઞાન તો પ્રગટ છે, અને દેહાતી જ છું એટલે દેહ થી પાર જ્ઞાનમય છું
જી।
જ્ઞાન છે એ સર્વ થી સર્વ પ્રકારે ભિન્ન છે,
બરાબર,
પોતે જ્ઞાનમય તત્વ છે, તો હું જ્ઞાનમય છું, એ જ્ઞાનમયપણામાં કઈ નહીં આવે, કેમ કે શરીર થી પર તત્વ છે। એમ લેવું પડે, જ્ઞાનમય પણ આથી લેવું પડે।
એટલે
જે પર્યાય બુદ્ધિ છે એ પરિભ્રમણ નું કારણ છે, એમ લેવું જોઈએ। પરિભ્રમણ ની વેદના નું અનુસંધાન કરવું હોય તો પર્યાય બુદ્ધિ છે એ પરિભ્રમણ નું કારણ છે, એમ લેવું જોઈએ। ઉદય વખતે તો ખાસ પ્રયોગ થવો જોઈએ,
એટલે હવે ઠંડી માંથી ઉભી થઈને એમ કે આપણે જોવાનું છે સત્સંગમાં, તાવ હતો અને દાઢે ને ગોદરા ઉડીને ડુંબી થઈ ગઈ એટલે મારે એમ કહેવાનું કે ભાઈ આ વધારે તબિયત ખરાબ થશે. તો એ વખતે દેહાત્મ બુદ્ધિ તોડવા માટે, ઉદાસીનતાના ક્રમમાં રહેવા માટે, પરિણામ ના બગડે એટલી તો એ વખતે બી પ્રયત્ન કરવાનો જ રહ્યો ને.
પરિણામ તો ન જ બગડવાનું,
પરિણામ ન બગડે, પણ દેહાત્મ બુદ્ધિ જેટલી એમ કે પાતળી પાડવા, એને ઘટાડવા માટે પણ આપણું લક્ષ તો આમ રહેવું જ જોઈએ ને.
હા,
કે ભલે તબિયત આપણી નરમ છે, ઠંડી વાય છે, પણ પરિણામ ન બગડે એટલે સુધી તો આમ જરાક થોડું કે આગળ તો વધતા જ જવાનું ને.
એવું છે કે સત્સંગની ઉગ્ર ભાવના હોય તો પરિણામ ન બગડે, નહીતર પરિણામ બગડે. અથવા દેહાત્મ બુદ્ધિ તીવ્ર હોય તો પરિણામ બગડે. પરિણામ બગડવાનું કારણ કે દેહાત્મ તો સત્સંગની ભાવના થોડી નબળી રહે. સત્સંગની ભાવના બળવાન થાય તો દેહાત્મ બુદ્ધિ ઘટે. ભાવના બળવાન હોય તો ભાવના ને ન રોકવી જોઈએ.
એટલે અભિપ્રાયમાં મારી એટલી
પોતાપણ એટલે
પછી ભલે ગમે તે
પરિણામ એ જગ્યા પાડોશી હોય અને કે મારે સત્સંગમાં આવવું છે તો તમે સામાન્ય એમ કહો કે ભાઈ જુઓ તમને તકલીફ ન પડે તો આવો, નહીતર ના આવો તબિયત બરાબર ન હોય તકલીફ ન પડે તો આવો, એમ સામાન્ય વાત. જરા આને પોતા પણ હોય તો તમે વજન દઈ દે, એ ભૂલ થાય. પોતાની દેહાત્મ બુદ્ધિ પણ ખરી અને મમત્વ પણ, પોતાપણું પણ ખરું કે ભાઈ આપણું જણ છે એટલે વધારે એમ કે તકલીફ થાય તો, વધારે તકલીફ થશે તો, પોતાપણાને કારણે ભય થાય. પણ આજના શીખે કાયમ એક કોઈના માટે પણ એમ રાખવું કે કોઈની ભાવના હોય ત્યાં સુધી એ ભાવનાનું અનુમોદન કરવું. હા, પણ ભાવનાને રોકવી નહીં, કે ભાવનાને દબાવવી નહીં, કે ભાવનાને ઠેસ પહોંચાડવી નહીં, એ એક ખાસ મુખ્ય રાખવા જેવું ખરું.
હે
પ્રાણ ત્યાગ થાય એવા પ્રસંગે પણ સત્સંગ ને ગૌણ કરવો નહીં. તીવ્ર વેદના હોય તો એ તો સત્સંગ એવી ચીજ છે કે વિજ્ઞાનને વેદનાને ભૂલાડે ભૂલાડે ભૂલવાડી દે. એવા બધા પ્રયોગ આપણા મુમુક્ષુમાં થયેલા છે. દેવલાલી મહામંદાને ખૂબ જ તકલીફ હતી. ડૉક્ટર કે કમ્પ્લીટ આરામ લ્યો પણ તો સત્સંગમાં બેસે. બેડ રેસ્ટ જેવા પરિસ્થિતિમાં પણ બેસે કે નહીં, સત્સંગ નહીં છોડો. અને એટલું બધું જોર કરે કે પાછળથી હોસ્પિટલાઇઝ કરવાના મારા આવે. એને હું કહું એટલું બધું નહીં ખેંચવું. કેમ કે એક વખત સત્સંગનો એક કલાક લેવા માટે બે ત્રણ દિવસ હોસ્પિટલ ભેગું થવું પડે, તો ત્રણ દિવસનો સત્સંગ જાય કે ન જાય આ હિસાબ ગણવો. એવી રીતે નહીં ખેંચવું કે હોસ્પિટલમાં દાખલ થવું પડે. બાકી વાંધો નહીં, ભાવના ઉગ્ર હોય તો એને રોકવાનો સવાલ નથી રહેતો. એવા બધા પ્રયોગ થયેલા છે.
હવે તો આખું આમ જીવન મુમુક્ષુ પલટાવવાનું, એટલે આખું નવી દિશા નવો માર્ગ, એટલે એ તો પુરુષાર્થ કર્યા વગર તો કઈ
જોઈએ જ આમાં. અત્યાર સુધી તો એમ શરીર ને હાચવું જ છે, હવે તો ઉદાસીનતા આવી છે. અને ગમે એટલું સાચવું તો કઈ સચવાવાનું તો નથી જ, ગમે એટલું સાચવો તો નથી સચવાવાનું, એ નથી સચવાવાનું, એ વાત નક્કી છે.
જીવ થઈને શરીર ની સેવા કરી છે, શરીર ની સેવા કરી.
હા બરાબર, જેમ સમાજ પ્રતિબંધ તોડીએ છીએ, કે ભાઈ આપણા સમાજમાં ગમે એમ કે આપણે સાચી સાચો રસ્તો ત્યાં જ હાલવું છે, એમ કુટુંબ પ્રતિબંધ પણ તોડવાનો છે. એટલે કુટુંબના સભ્યો ખાતર આત્મકલ્યાણને ગૌણ નથી કરવાનું, આત્મકલ્યાણને મુખ્ય કરતા. લેકિન જો કામ ફાયદા જ્યાદા ફાયદા કા હોતા હૈ ઉસમે દેર ક્યુ કરે, જિસમે જ્યાદા લાભ હોતા હૈ ઉસકો ઉસમે મતલબ લેટ ક્યુ કરે. અચ્છા પણ ક્યાં એવું દેખના હૈ, ક્યાં ક્યાં દેખના હૈ, અચ્છા પણ ક્યાં એવું તો અપને કો દેખના
હૈ.
વો મીઠાસ હૈ વો અચ્છી હૈ, તો ફિર વો મીઠાસ કો હમ છોડતે ક્યું હૈ, અચ્છી કો ક્યું છોડ દેતે હૈ, બતાઓ. હાં, જબ છોડ દેતે હૈ તો અચ્છાપન કહાં ચલા જાતા હૈ, મીઠાપન તો વહાં કહાં હૈ, ગયા તો નહીં, ફિર ક્યું છોડે. તો મીઠાપન સાથ સંબંધ નહીં રહા, ભૂખ કે સંબંધ રહા હે ના, ભૂખમાં તો કુછ ભી ડાલો, ઉસકો અચ્છા બુરા કરને કી અપને કો ક્યા જરૂરત પડી. મીઠા હૈ વો મીઠા હૈ, નમકીન હૈ વો નમકીન હૈ, અપન અચ્છા બુરા ક્યું કરે. જેમ રાગદ્વેષ કરને સે પરિભ્રમણ બઢતા હૈ, તમે જૈસે રાગદ્વેષ નહીં હોય વૈસા હી કરે ના, દુબારા પ્રયોગ કરના.
તો
प्रयोग में आंसर का सवाल नहीं है, प्रयोग में क्या है कि सही देखने का सवाल है, सच्चा क्या है। प्रयोग के काल में हमको सच्ची परिस्थिति, वास्तविक परिस्थिति का अनुभव करना है, इसका नाम प्रयोग है। तो उसमें कोई प्रश्न नहीं करते। जब हमने हमने वो निश्चय किया है कि कोई चीज अच्छी बुरी है ही नहीं, ये जिनकी कल्पना है वो होती है, पर हम उनको अच्छी या बुरी लगी तो हम तो उसमें अच्छा बुरापन क्या है, हमारी कल्पना क्यों हुई, वास्तविकता क्या है, उसको देखना है। एकदम हाँ देखने जाना चाहिए। तो क्या होगा, इस प्रकार से देखने से वो कल्पना खत्म हो जाएगी, कल्पना खत्म हो जाएगी और वास्तविकता नजर आएगी, उसका नाम प्रयोग है।
अंतर त्याग ने अच्छे बाह्य त्याग कार्यकारी
બાહ્ય પદાર્થો ને વિશે અથવા ઉદય પ્રસંગો ને વિશે નિરસ્તમ આવે ત્યારે એનો અંતર ત્યાગ ગણાય, અને એને ઉપકાર એટલે એને નિમિત્ત થવા માટે, એને સપોર્ટ કરવા માટે, પછી જેમાં આપણને રસ નથી એ વસ્તુ છોડી દઈએ તો એમાં શું ખોટું છે, એનો ઉપકાર થયો, એટલે નિરસ્તામાં ટેકો મળ્યો આપણને એવી રીતે।
પેલા અંદર નો બધો જે કચરો છે, સડો છે, એ પેલા સાફ કરી અભિપ્રાય સુધારી,
બરાબર,
અને એના માટે આ બાહ્ય ત્યાગ હશે એ કાર્યકારી ઉકારી। તો હવે પ્રયોગ કરીએ છીએ તો
આપણી વિચારણા ને અનુસરીને વર્તવા માટે પણ બાહ્યતા રૂપ એટલે અંતર ત્યાગ થયો હોય તેને વિશેષ અનુસરવા માટે પણ બાહ્ય ત્યાગ ઉપકારી છે, અંતર ત્યાગ હજી ન થયો હોય અને અંતર ત્યાગ નો હેતુ હોય આપણી વિચારધારામાં તો એને અર્થે પણ બાહ્ય ત્યાગ ઉપકારી છે, બે રીતે ઉપકારી છે। એટલે બાય પણ ઉપકારી છે, આપણો હેતુ છે માટે એ હેતુને,
હા
એ હેતુને સિદ્ધ કરવા માટે બાય ઉપકારી છે। હા નુકસાન ક્યારે થાય કે તમે એ વખતે તમારા પરિણામોનું દમન કરતા હો તો નુકસાન થાય, તો નુકસાન થાય, એ તો ધ્યાન રાખવા આવે છે, એટલું ધ્યાન
રાખ્યો
અભિપ્રાય એ રીતે ઉપમાન સમજે કરવા માંડે. અપના જો પારમાર્થિક હેતુ હૈ એ હેતુ કો સિદ્ધ કરને કે લિયે અપન સાહિત્ય કા પ્રયોગ કરે નુકસાન હોને કા સંભવ હૈ. યથાર્થ પ્રકારે મન અથવા વૃત્તિ કંટ્રોલમાં કેવી રીતે આવે એવો પ્રશ્ન આત્મ જાગૃતિમાં એક વખત આવી ગયો છે. બરાબર છે. સમાધાન કે કોઈ પણ વૃત્તિ અથવા મન ઉપર નિયમન લાદવું અથવા દમન કરવું તે અવૈજ્ઞાનિક છે, સાયન્ટિફિક નથી, એટલે એ વિધિસર નથી, કૃત્રિમ છે અને કુદરત વિરુદ્ધ છે. દમન કરવું એટલે શું થાય કે તમે દબાવો મારો મનને. મન ભર કરતો હોય તીવ્રતા કરતી હોય અને છતાં તમે જેને હાથ કરવાની અમે અભિપ્રાય ની ફેરબદલી થાય છે. સમાધાન નું કારણ દમન કરવું કૃત્રિમતા કરવી એ કુદરત વિરુદ્ધ છે. શાંતિ મેળવવાની તે સાચી રીત નથી. શાંતિ નહીં આવે. દમન કરશો, ત્યાગ કરશો, જીદ ઘાટ કરશો તો પણ શાંતિ, પણ તે ઉન્માર્ગ છે. તે સન્માર્ગ તો નથી પણ ઉન્માર્ગ છે, ઉલટો માર્ગ છે. પરંતુ તે વૃત્તિનું નિરીક્ષણ કરતા રહેવું એટલે કે અવલોકન નો અભ્યાસ સતત કરતા રહેવાથી એનો વીર સ્વતઃ ગળી જાય છે, રસ તૂટી જાય છે, રસ તૂટી જાય છે, રસ ખેંચી જાય છે અને સતને શાંતિની દિશા પ્રાપ્ત થાય છે જે વૈજ્ઞાનિક છે. નિરીક્ષણ દ્વારા વૃત્તિને સમજવાનું થાય છે, તેટલું ગ્રંથ વાંચવાથી કે ઉપદેશ વચન શ્રવણ કરવાથી થતું નથી. પ્રયોગની વાત ને વિચાર વચ્ચેનો તફાવત બતાવ્યો. પ્રયોગ અને વિચાર વચ્ચેનો તફાવત કે નિરીક્ષણ દ્વારા વૃત્તિને સમજવાનું થાય છે, એ પ્રયોગ થઈ ગયો. તેટલું ગ્રંથ વાંચવાથી કે તેનો તે સંબંધીનો ઉપદેશ શ્રવણ કરવાથી નથી થતું. વૃત્તિ સમજાતી જ નથી પ્રેક્ટિકલ સાહિત્ય અને થઈ શકતું પણ નથી. વળી નિરીક્ષણથી વૃત્તિનું ઉપશમન આગવું યથાર્થ થાય છે. ખાસ કરીને આગવું એટલે ખાસ પ્રકારનું અને યથાર્થ થાય છે તે વિશેષ વાત છે. એટલે અવલોકન કરવું એમ થાય છે અને સમાધાન એ છે કે અવલોકન ઉપર જાવ. પ્રશ્નો તો ઘણા આવી ગયા, મને તો યાદ નથી એટલા પ્રશ્ન આવી
ગયા.
હા, એ રીતે કરો ને તો શું થાય કે પછી વૃત્તિ બીજી વખતે જોરથી ઉછળી આવે, એ વખતે તમે કંટ્રોલ કરી જ ન શકો એટલે નુકસાન થાય. અને સાચો રસ્તો છૂટી જાય, સાચો ઉપાય છૂટી જાય.
હા,
ખોટા ઉપાયમાં લાગુ એટલે સાચો ઉપાય ન થઈ શકે, એવી નુકસાન જ.
માન કરતા તો બહાર સે તો એસા લગતા કે માન નહીં હો રહા, પર અંદર માં જો અચ્છા લગતા વો માન નહીં હોતા.
કોઈ અપને કો માન દેતા હૈ, અપની પ્રશંસા કરતા હૈ, પર અપને કો અચ્છા લગતા હૈ, માન ચડતા હૈ, માન કા સેવન હોતા હૈ, ઉસમે ક્યા સોચના ચાહિએ માલુમ હૈ? કે ઉસને હમારી પ્રશંસા કી હૈ, ઇસમે હમકો ક્યા મિલા, મિલા કુછ, આયા કુછ આત્મા મેં? દેખ લો, દેખતે તો કુછ આતા તો હૈ નહીં હમારે આત્મા મેં, ફિર ફાલતુ કે રાજી ક્યુ હોય? કુછ મિલે ઓર રાજી હોય વો તો ઠીક હૈ, કુછ મિલે હી નહીં. એસે બચ્ચે હૈ છોટે છોટે 1-2 સાલ કે, તો કે બોલે કે દેખો તુમકો ખાને ખાને કી ચીજ દેતે હૈ, કુછ દેતે નહીં હૈ, એસા કરકે એસા કર દેતે હૈ, તો હસતા હૈ, રાજી હો જાતા હૈ, લેકિન ઉસકો કુછ મિલા તો નહીં, વો ફાલતુ કા રાજી હુઆ ના, એસા હો ગયા ના. એક તો વાત હૈ, દૂસરી માન કો મારને કી જીતને કી. ક્યા
યે દેખને કા કી ઉપર વાલો કો દેખને કી મુજે તો અભી મોક્ષ તક.
હા,
ફિર અભી મેં તો અભી કુછ નહીં
કિયા, કભી માન નહીં ચડેગા. દો ઓર એક બાત હૈ, તીસરી વો બાત વો હૈ કે ભગવાન ને તો એસા કહા હૈ કે તુમ તો મેરે જૈસા હો, સાક્ષાત ભગવાન સિદ્ધપદ સ્વરૂપ હો, તો ઇસે તો કોઈ ઉચ્ચ પદ તો હૈ નહીં, જો માન દેતા હો તો નીચે વાલી બાત હૈ, તો મેં ઉચ્ચ પદ મેં તો રાજી હોતા નહીં, ઓર નીચ પદ મેં રાજી હો જાઉં, ઉચ્ચ પદ વાલા હોને પર ભી નીચ પદ મેં તો રાજી હો જાઉં, તો મેરી મૂર્ખતા હોગી. જૈસે અપને કો અપને પાસ લાખો રૂપિયા હૈ, કરોડો રૂપિયા હૈ સમજ લો, અબ કોઈ અપન કો હજારપતિ ઓર લખપતિ સમજ કરકે પ્રશંસા કરે તો હમ રાજી હોંગે ક્યા? બિચારા કો માલુમ નહીં હમારે પાસ બહોત હૈ, એ તો થોડી પ્રશંસા કરતા. એસે હમારા જો સ્વરૂપ હૈ વો ભગવાન સ્વરૂપ હૈ, હમ લૌકિક નીચ પદ મેં ક્યો ઉચ્ચ પદ માન માન લે ઓર રાજી હો જાય, એસા ક્યો હો રહા? બાત ખતમ, માન ચડેગા હી નહીં. કેટલા બરાબર છે, સમજ માં આયા ગુના? માન કી બાત ચલી હો, અભી હમ આઈંદા કોઈ પ્રશંસા કરે તો કેસે લેના બોલો? हमारा स्थान तो बहुत ऊंचा है, हम नीचे में क्या राजी हो जाए। और ऐसे हम राजी नहीं होते हैं। जैसे पापा दो चीज लाए, और एक तुम्हारे लिए, गुनू के लिए, तो बराबर होगी बात। तो इसमें क्या राजी होने का, तो ऐसा तो होना ही चाहिए ना। बात खत्म। तो थोड़ा कम देवे तो उसमें राजी हो जाते हो। ये तो अपने को नीचपन वाला बताता है, उसको क्यों खराब, उसमें तो खराब लगना चाहिए, अच्छा क्यों लगना चाहिए। चीजों में रस आ गया है। चलो
जिसकी याद नहीं आनी चाहिए उसकी आती है, जिसकी आनी चाहिए उसकी, जिनकी याद आनी चाहिए उनकी नहीं आती है, जिसकी नहीं आनी चाहिए उसकी आती
है। गड़बड़ है। गया ना, શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે સિદ્ધાંત પ્રમાણે જે યથાર્થ નથી, શું એમ કે પાંચમું ગુણ સ્થાન બનાવશો પોતાને, બરાબર ને? કરવું ખરા, બનવાનું બધું કઈ ન થવું જોઈએ। જે ગ્રહિત મિથ્યા તો થયો એને આપણે કરવું કરાવવાનું બધું હોય ને, એ લોકો માને તારીકાને પાંચમો ગુણ સ્થાન માનતા હશે મને છે। હા હોય જ ને, અને ત્યાગ માનતા હશે, ત્યાગી દશા માને।
એક પ્રસંગ થઈ ગયો, પ્રસંગ એક થઈ ગયો, આપડે દૂર જોયા ગયા, થોડી ચર્ચા થઈ ગઈ સત્સંગમાં, તો હવે એનું નિવારણ કેવી રીતે કરવું? દોષ લાગી ગયો તો લાગી ગયો,
લાગી ગયો તો લાગી ગયો, પણ અજાણતા લાગ્યું છે ને એમાં ફરક છે ને, જાણી ને લાગે એમાં ફરક છે. અજાણતા લાગ્યો છે તો એનો પશ્ચાતાપ થાય. પશ્ચાતાપ થાય તો ગળી જાય, નહીં જાય ઉપાય. ત્યારે મારો કાબૂલ થઈ
ગયા,
એનો ખેદ થાય. નુકસાન થઈ કરી લીધું, અજાણે ભલે કર્યું, પણ નુકસાન નહીં સામે તો ખેદ જ થાય. સ્વાભાવિક વાત તો એ જ છે ને. હાલતા 100 રૂપિયા નોટ પડી ગઈ, ખેદ જ થાય ને, રમધમતા પડી ગયા. નુકસાન સામે તો ખેદ જ થાય છે ને, બીજા થાય છે હે, એમ ખેદ થવો જોઈએ. આપણે શુદ્ધ ઘી નો વેપાર કરીએ છીએ, આપણે કમાણી જોઈને, ઘરાગી જોઈને, કમાણી જોઈને બાજુમાં એક જણા દુકાન નાખી, અહીંયા પણ શુદ્ધ ઘી મળશે. આપણને ખબર છે કે આ માણસ કેવો છે અને ક્યાંથી કેવી રીતે ગડબડ કરે છે. એમાં જે કાંઈ એડલ્ટ્રેશન ભેળસેળ કરવી છે, એ ભેળસેળ પણ ક્યાંથી લાવે છે એ આપણને ખબર છે, કેટલાનું લાવે છે એ ખબર છે, અને કેવી રીતે ભાવ તોડીને વેપાર કરે છે. દાખલા તરીકે તમે 130 નું લાવીને 140 નું કિલો વેચતા હોય તો તમને કઈ 125 માં તો પોસાવાનું જ નથી. હવે એ 120 માં વેચે છે તો 10 તોડીને તો કોઈ કામ કરવાનું નથી. અને એ કે છે મારું ઘી શુદ્ધ છે, તો એને કરવું કરાવવું અનુમોદવું કેવી રીતે બની શકે આપણાથી? સર્વે ભરમે પણ હે, આપણે એટલા માટે અનુમોદતા નથી, કરતા કરાવતા તો નથી, પણ અનુમોદતા એટલા માટે નથી કે દુકાન આપણી ભાંગે છે, ઘરાગી આપણી ભાંગે છે, કેવી રીતે આપણે અનુમોદીએ? બરાબર છે. એમ આ જીનેશ્વરની પેઢીને તોડે છે, એમ વાત છે. આપણને જેમ આપણી દુકાન ભાંગતી હોય, આપણી ઘરાગી તૂટતી હોય, અને જે બળતરા થાય એ બળીથી વધારે બળતરા જીનેશ્વર ની હું કીધી તૂટતી એને થવી
જોઈએ.
એટલે ગુરુદેવ તો કહેતા હતા કે જે લોકો જીનમાર્ગ ને શાસ્ત્ર અનુસાર અનુસરતા નથી અને છતાં જીનમાર્ગ માને છે અને મનાવે છે તે જીનેશ્વર ના માર્ગ ના લૂંટારા છે. અનંતી મંદિર કસાય નું મૂળ છે, મોટો અપરાધ સિદ્ધાંત વિરુદ્ધ ઉપદેશ આપવો એ પણ બહુ મોટું પાપ છે. એટલા પણ આ શ્વેતાંબર મત નીકળ્યો, આજે પરિસ્થિતિ જુઓ, એ મત પર રૂપનારાને કુંકુંડાચાર્ય નિગોજ ગામી કીધા, શું કરવા, કઈક મરી જશે, હજારો લાખો જીવો એની પાછળ ખેંચાઈને મરાઈ જશે. એટલે એને જે સ્થાપના કરી એને બહુ મોટો અપરાધ છે. એક વસ્ત્ર નો તાણો વાણો રાખીને કોઈ સાધુ પદ માને મનાવે નિરોધન ગચ્છે નહીં, એવા શબ્દ કષ્ટ પાડો. ગુરુદેવ તો બહુ ખોલતા એ વાતને કે સાહેબ આ કાકડીના ચોર ને ફાંસી ની સજા તો નથી આપતા ને, કે તો નાના કાકડી નો ચોર નથી, આ તો ભગવાન જીનેશ્વર ના ઘર માં આવે ચોરી કરવા નીકળેલો લૂંટારો છે. કેવી લેતા હતા ગુરુદેવ તેને?
મારા પણ મારે કાઢવું છે.